భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి డుక్రోయ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిరమోహత్వం నిరమోహత్వే నిశ్చలచిత్తం నిశ్చలచిత్తే జీవనముక్తి భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే నిస్సంగత్వం ఏ శ్లోక్ చాలే છે. સત્સંગથી અસંગતા આવે, નિસંગતા, નિસંગપણું આવે, અસંગપણું આવે એટલે નિર્મોહીપણું આવે, નિર્મોહીપણું આવે એટલે નિશ્ચલ ચિત્ત પ્રાપ્ત થાય, અને નિશ્ચલ ચિત્તની સ્થિતિ પ્રાપ્ત થાય એટલે જીવન મુક્તિની અનુભૂતિ થાય. આપણી વાત હજી પહેલે પગથિયે ચાલે છે. સત્સંગથી આ બધું થાય છે તો એ સત્સંગ એટલે શું? સત્સંગનું સ્વરૂપ આપણે સમજીએ એની કોશિશ કરીએ છીએ. પાંચ શરત પૂરી કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય. કઈ કઈ? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. ક્રમ છે હો, આડાવળું થાય તો એ સત્સંગ છે ને ગૂંચવાઈ જાય. પ્રથમ છે શ્રવણ. શ્રવણ એટલે ભગવાનની કથા વાર્તા સંતોના મુખેથી સાંભળવી, સત્પુરુષોના મુખેથી સાંભળવી. આપણે તો શ્રવણ કર્યું એટલે અટકી જઈએ છીએ, પણ એમાંય શ્રવણ કોને કર્યું કહેવાય એ આપણે ગયા વખતે સાંભળ્યું. શ્રવણ કરવું એટલે સાંભળ્યા પ્રમાણે સંતોનું માનવું, સંતોના વચનનો સ્વીકાર કરવો, એ પ્રમાણે આચરણ કરવું. પણ આપણે એમ સમજીને બેસી ગયા છીએ કે સાંભળવું એટલે પુણ્ય મળે. ધનુર્માસ હોય, અધિક માસ હોય, કથા સાંભળીએ તો શું થાય કે બહુ પુણ્ય મળે. સાંભળવાનું જ, બીજું કઈ વિચાર્યું નહીં. બીજું આચરણમાં નથી લાવતા સાંભળેલું એટલે આગળની કોઈ પ્રગતિ થતી નથી. તો પાંચ શરતમાં શ્રવણ કોને કહેવાય, સાંભળ્યું કોને કહેવાય એ આપણે સાંભળ્યું. હવે બીજું સ્ટેપ છે, કયું? સહવાસ. ગોખાઈ જવું જોઈએ આ પાંચ વસ્તુ. તો આટલું ભૂલાઈ જાય છે તો બીજું ક્યાંથી થાય? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ, બસ આ ક્રમ ભૂલાવો જ ન જોઈએ. શ્રવણ વિશે આપણે સાંભળ્યું. શ્રવણ એટલે સાંભળવું, પેલો રામાયણનો શ્રવણ નહીં હો, શ્રવણ એટલે સાંભળવું. હવે બીજું સ્ટેપ છે સહવાસ. સંતોની કથા વાર્તા સાંભળીને જો ખંખેરીને ઊભા થઈ નીકળી જઈએ તો એ કંઈ સત્સંગ નથી. પણ સહવાસ હોવો જોઈએ સંતોનો. હવે વિચારો આમાંથી કેટલાને સંતોનો સહવાસ છે, તો સત્સંગમાં જ એ અર્થ પડેલો છે. સત એટલે સત્પુરુષો, સાચા સાધુ પુરુષો. સંગ એટલે એમનો જોગ, સંગાથ, ભેળું રહેવું, એને જ સત્સંગ કહેવાય. કેટલાને સત્સંગ એટલે કે સહવાસ, કથા સાંભળે ઘણા, કેટલા બધા સાંભળે છે, પણ સહવાસ કોને? સહવાસ એટલે કોને? કોઈ સંતો સાથે બેઠક ઉઠક છે તમારે? જેમ સ્નેહીઓ સંબંધીઓ ફ્રેન્ડ સર્કલમાં બેઠક ઉઠક હોય ને, રોજ મળવાનું થાય, ન મળો તો તમને કંઈ ઠીક ના રહે, ન મળે તો ફોનથી મળે, ગમે તે રીતે કંઈક મળવાનું તો થાય જ, ન મળે તો એમ થાય કે હમણાં કેમ મજા આવતી નથી, અને મળ્યા વગર રહેવાય નહીં. એમ આમાં કેટલાને એવું હોય છે કે કોઈ સાધુ એને હોય અને એમને મળ્યા વગર એને રહેવાતું ન હોય. બોલો બેઠક ઉઠક કેટલા? લગભગ ઝીરો આવે ને. દર્શન કરીને વ્યા જાય, કથા સાંભળીને વ્યા જાય, બધી વસ્તુઓ, પણ તમારે પર્સનલ બેઠક ઉઠક કોની સાથે? આ તો આ બહુ રિયલ વાત છે. આ વાત ઓછી થતી હોય છે, આમ કરવા જેવી નહીં. કારણ કે આમાં પછી શું છે કે સમય આપવો પડે. પણ મૂળ વાત તો એ જ છે, જૂના વખતમાં જે બધાની સ્થિતિઓ થતી ને એની પાછળનું રિયલ કારણ આ છે કે સાધુઓની પાસે બેસ્ટ છે સમય પુષ્કળ, અને સંતોને પણ એક એક ગામમાં મહિનો મહિનો રોકાતા, મહિનો મહિનો સહવાસ, ભેળા જ બેસવાનું, વાડીએ લઈ જવા, ત્યાંય બેસે, ભલે મંદિરે હોય, આખો દિવસ ચાલે રાખે. બહુ જ અંતરથી વિચારો તમારે કોણ સાધુઓ સાથે રોજ તમારે ફ્રેન્ડ સર્કલની જેમ બેઠવા ઉઠવાનો સંબંધ હોય, રોજ જે મળવાનું થાય, રોજ નહીં તો ચાલો કંઈ નહીં તે બે ત્રણ દિવસે એક દિવસ, એટલે અઠવાડિયે રાખો. અઠવાડિયું તો બહુ લાંબુ કહેવાય, પણ છતાંય ચાલો 15 દિવસે કોઈ મળતો હોય, થોડી ઘણી વાતચીત કરો આ છે ત્યાં, કમે કેમ જેને દેશી તળપદી ભાષામાં કહેવાય તમારે કોઈ સંતો સાથે સુવાણ છે. સુવાણ એટલે બેઠા ઉઠાની સુખ આવે એમ, પછી તમે આવીને ધમા નાખી જાઓ, ન પહેલાને આમ લાગે કે આ જાય તો સારું, અને તમને એમ થાય કે સાંભળ્યું છે તો બેસવું જ જોઈએ, આમ એમ કાંઈ ન થાય. સુવાણ એટલે આમ અંદરથી બેઈને સંવેદના હોય, લાગણી હોય, ભેદભાવ હોય, મળે તો એમને એમ થાય કે સારું આવ્યા બેઠા, એને આપણે ગમીએ, આપણને એ ગમે, એમ સુવાણ. ઘણાને બહુ આમ સાધુનું હોય ખરું, પણ સાધુને એ પાસે બે જરાય ગમે નહીં, આનું શું કરવું? ખબર નહીં, અમુકને અમુકના હેત છે ને એ પણ આક્રમક હોય છે, નડે આપણને એમ થાય કે હવે આ આપણને છોડે તો સારું એમ, અથવા જાય તો સારું, સુખ નો લેવાય દે, ન બેસવાનું, ન દર્શનનું, નહીં પેલે કઈ ધ્યાન ભજનનું, બસ એને એમ જ લાગે કે આપણા માટે જન્મ ધીરો સાધુ, એને સુખ આવવું જોઈએ વિવેકથી, પણ એને એમ થાય કે ના આપણે એક ભાઈને ભગતને મળ્યા, અને હરિભક્તોને એમ થાય કે આપણે સાધુને મળ્યા, અરસ પરસ ટ્યુન, જેને તમારા આજની ભાષામાં કે ટ્યુન મળે. બાકી આમ બેસશો તો કઈ બહુ ફાયદો થાય એવું નથી, પાછું એમ તો ઘણા બેસતા હોય. પણ જે અરસ પરસ આમ આંખોમાં આમ આનંદ વર્તાય, સુખ થાય, એવો હેત ભાવ, પછી વડીલનો ભાવ હોય, મિત્રનો ભાવ હોય, એવા બધા ભાવથી ભગવાનની સાથે જેમ નવધા ભક્તિ છે ને ભાઈ, આ કહેવાય નહીં પણ એમ સંતો સાથે પણ નવધા ભક્તિ છે. નવ પ્રકાર એમાંથી એકાદ પ્રકારથી પણ જ્યારે સંતો સાથે જોડાયા હોય તો એને પ્રગટ ભક્તિ પ્રાપ્ત થાય છે. બહુ જ શાસ્ત્રોમાં આનો મહિમા છે, પણ એ શીખવું જોઈએ વિવેકથી. ઘણા બહુ પગે લાગે, બહુ પગે લાગે, જેટલી વાર નીકળે એટલે હું લાગે અને નડે એવું લાગે, પછી એમાં વિવેક હોવો જોઈએ. પણ સહવાસ વગર કામ ઘણું બધું નથી થતું, એ સમજવા જેવી વાત છે. સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સની જેમ જ આ સહવાસ. ઉપનિષદનો અર્થ શું છે? ઉપ એટલે નજીક, નિષદ એટલે બેસવું. કેટલો સુંદર શબ્દ છે આ ઉપનિષદ. સત્પુરુષો, સાધુ પુરુષો, ગુરુજનો ગુરુ પાસે જઈને બસ બેસવું, એમાંથી પછી બધું થાય. પલાઠી માળીને અને નિષદ બેસવું એટલે કેવું, આમ એમ બેસી જાવ એટલે આમ સુખરૂપ બેસી જાવ, સુખાસનમાં બેસી જાવ. જાણે ભૂખ્યો માણસ ભોજન કરવા બેઠો હોય પલાઠી વાળી ન બેસી જાય, ધોતિયા ઢીલા કરી ભોજનની થાળી ઉપર બે દિવસનો ભૂખ્યો બેસે એમ આમ બેસી જવું, એને ઉપનિષદ કહેવાય, એને સહવાસ કહેવાય. એવો સહવાસ જ્યારે જીવનમાં કેળવાય સાધુ પુરુષો સાથે, ત્યારે સત્સંગનું બીજું પગથિયું ચડ્યા. એ સહવાસ બહુ જરૂરી છે. પણ હવે ઘણાને શું છે ખબર છે, બધી સીડી છે ને બધી મળે છે એટલે અમે ત્યાં કંઈ ધક્કો નહીં ખાતા. ત્યાં રાતનો બધો હેરાન થવું ને એમ કરતા બધો ઘર હાથે છે ને બધી જ સિસ્ટમ છે એટલે સીડી ચડાઈ કાઢીએ એટલે આખું ઘર સાંભળે. અને ત્યાં એટલી બધી સગવડતા કે જયારે બંધ કરો ત્યારે બંધ થઈ જાય, હોય તો તમે બંધ કરો ત્યારે થાય. એટલે સુખેથી અમારે સીડીથી સત્સંગ કરીએ છીએ. પણ ભાઈ યાદ રાખજો, કોઈ પણ તમે સીડી પ્રવચનો સારા જ છે, પણ એ તો આ બે પ્રકારના જે સ્ટેપ છે ને એના એની નીચેનું આ સ્ટેપ છે. તમને એક વાત કહું, તમારે ત્યાં ગંગાજળની લોટી હશે, જમના જળની લોટી હશે. હવે એમાંથી તમે ગંગાજળ લઈ અને એનું આચમન કરો, આનંદ આવે કે ના આવે? ગંગાજળ જમના જળને આચમન લઈએ, ભલે ને આખું ઘર ભેળું થઈ લ્યો પણ આચમનનો આનંદ તો આવે બરાબર. હવે ગંગાજળ તમે લોટીમાંથી લઈને ઘરે આચમન લ્યો એક પ્રકાર, અને તમે સ્વયં ગંગાજી ઋષિકેશ જાઓ, ત્યાં તમે અઠવાડિયું રોકાવ, એ સવારનો પહોર, એ ગંગાનો કિનારો, એ વહેતો ગંગાનો નિર્મળ પ્રવાહ, એ ત્યાંનું પવિત્ર વિશુદ્ધતમ શુદ્ધ પરિશુદ્ધ વાતાવરણ, એ ઋષિઓની ભૂમિ અને હિમાલયની ગોદ અને એ બ્રહ્મ મુહૂર્તનો સમય, અને એને કાંઠે તમે બેઠા હો, ગંગા વહેતી હોય અને તમે સૂર્ય ઉગતો હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હો કે સાધુનો સંગાત હોય, અને જે આનંદ આવે એ ઘરે લોટીના આચમનમાં આવે? આવે? આ સીડી સાંભળવી એ આના જેવું છે. સીડીમાં તમે હિમાલયનું દર્શન કરો અને રૂબરૂ તમે જાતે ચાલીને માનસરોવર જાઓ, પુલાશ્રમ જાઓ, અને જે આનંદ આવે એ સીડીમાં આવે? છતાંય આમ લાગે સારું બધું જ, પણ ગંગાને કિનારે જવું, ઋષિકેશ જવું, માનસરોવર જવું, પુલાશ્રમ જવું અને જે આનંદ માણવો એ સીડીમાં નીકળે નહીં. એમ ઘરે પ્રવચન સાંભળવા અને ક્યાંય જીવંત સત્સંગ ચાલતો હોય સંત સભામાં જઈને બેસીને સાંભળવું, એટલો ભેદ છે. એટલે ચેનલમાં ભાગવત કથા સાંભળો, રામાયણ સાંભળો, કોઈ વક્તાને સાંભળો, અને એ સભા મંડપમાં જઈને સાંભળો, બંનેનો બહુ ભેદ છે. ત્યાં એક માહોલ છે. તમે એક દિવસ સીડી સાંભળીને પ્રયોગ કરો ને એક દિવસ તમે કોઈ સભામાં આવીને બેસો અને એમાં જે વાતનો રસ ઝરતો હોય અને જે આનંદ આવે, સામૂહિક એકબીજાનો આનંદ જે વૃદ્ધિ પામે, એનાથી જીવને બહુ જ શાંતિ મળે છે. એ ઘરે નથી થતું. એટલે સહવાસમાં આટલો ભેદ છે કે ઘરે સાંભળી લેવો અને સંતો પાસે જઈને બેસવું, હિમાલયનું વર્ણન સાંભળવું, ગંગાજીનું વર્ણન સાંભળવું અને ગંગાજી પાસે જઈને કાંઠે બેસવું અને ગંગામાં ડૂબકી મારવી, એમાં જેટલો ભેદ છે એટલો ઘરે બેસીને સાંભળવું અને સંતોની પાસે બેસવું, એટલો ભેદ છે. કંઈ જ ન હોય તોય બસ. આપણે રામ ગોવિંદ બાપા હતા રાજકોટમાં, એ રામ ઉપાસી હતા. શાસ્ત્રીજી મહારાજે આપણે ગુરુદેવ એમના રૂમમાં બેઠા હોય, ગોવિંદ બાપા કંઈ બોલવાનું નહીં, બીજું જય સ્વામિનારાયણ કરી લે બસ, પછી પૂછવાનું નહીં, એ છેલ્લે બસ એ માળા લઈને બેઠા હોય, જોઈ રાખે સ્વામી એમનું કામ કરે, એ એમનું કામ કરે, બસ બેસી રહેવું એ જ આનંદ. પણ એ સુખરૂપ બેસતા નડતા નહીં, અદ્ભુત છે. સહવાસનો તો બહુ મોટી વાત છે, સહવાસ આવડવો જોઈએ, સહવાસ થવો જ જોઈએ. પણ સહવાસ કરવો કઠણ બહુ છે અને પ્રાપ્તિ પણ મોટી છે, પણ કઠણ બહુ છે, એટલે લોકો ભાગે છે. યાદ રાખજો, લોટીમાં ગંગાજળ હોય ને ઘરે આચમન લઈ લેવું બહુ સરળ છે. ગંગાજી જવું, સમય જોઈએ, સંપત્તિ જોઈએ, ટિકિટ ભાડાના પૈસા જોઈએ, આવવા જવા બધા વાટ ખર્ચી જોઈએ, અને શરીરનું સ્વાસ્થ્ય જોઈએ, શક્તિ જોઈએ, સંપત્તિ જોઈએ અને સમય જોઈએ, ત્યારે ગંગાજી જવાય. ઉલ્હાશ્રમ તો વળી એથી કઠણ, માનસરોવર એવું જ કઠણ, એમનેમ જવાય નહીં, એના કરતાં ઘેરે સીડીને બેસીને જોઈ લેવું સારું પડે. છે ને, એમ કઠણ છે સહવાસ, સરળ નથી. સાધુઓનો સહવાસ સરળ નથી. જો મહાદેવભાઈ દેસાઈને તો બધા ઓળખે ને, ગાંધીજીના અંતેવાસ. મહાદેવજીભાઈ ડાયરીમાં લખ્યું છે કે ગાંધીજીની સાથે રહેવું, એમની સાથે હરપળે જીવવાનું મળે, એનું સામીપ્ય સાથે રહેવાનું મળે, એ બહુ મોટા ભાગ્ય. પરંતુ એટલું પરમ સત્ય છે કે ગાંધીજીની સાથે રહેવું એટલે આગના ભઠ્ઠા સાથે રહેવું, બહુ કઠણ. ગમે ત્યારે એમનો રોષ ફાટી નીકળે, આપણું મનનું ધાર્યું કાંઈ થાય નહીં, અસ્તિત્વ ઓગાળીને રહેવાનું, અહંકારની તો વાત જ નહીં આવે. ગમે ત્યારે રોકે, ટોકે, ખખડાવે, વડે, આપણું કાંઈ ચાલવા જ ના દે, આપણને લાગતું હોય સાચું એમને મતે ખોટું હોય તો ખોટું સ્વીકારવાનું, આપણી કાંઈ ભૂલ ન હોય તોય આપણે એમ કહેવાનું કે આ ભૂલ છે, બહુ કઠણ છે. ગાંધીજી સાથે રહેવું કંઈ સહેલું હતું? એક પેન્સિલ ભૂલી ગયા હોય તો ત્રણ ગાઉ દોડાવે, દોડાવતા ને. હવે આપણને એમ થાય કે આના કરતાં ત્રણ પૈસાની બીજી લાવીને લઈ લેતા હોય તો પણ નો આર્ગ્યુમેન્ટ એટ ઓલ. એક પગ ઘસવાનું, મેલ ઘસવાનું, ઠીકરું જો આડાવડું થઈ ગયું હોય તો ગાંધીજી ધૂળ કાઢી નાખે, જાય જ ક્યાં. રહેવું બહુ કઠણ છે સાથે, સરળ નથી. કેટલો ઘસારો આવે સ્વભાવનો, મનનો, માનનો. એ ભૂખ્યા છે, તરસ્યા છે, એ બધું ખ્યાલ રાખવાનું. એ તમારું ભૂલી જાય તો તમારે નહીં ગણવાનું. તમે એમ ધોખો કરો કે પોતે ખાઈ લીધું ને આપણું પૂછતા નથી તો ગયા, ભેળા હોય તોય ગયા. સહવાસ નથી. કેટલું કઠણ છે સહવાસ, સરળ નથી. હો તો આત્માનંદ સ્વામી એમના મંડળમાં રહેવું, શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે, લલો ચોપો રાખીને ભેળું રહેવું નહીં, રોકે ટોકે વડે તો કામ થાય. ત્યારે બધા ભાગે છે, શું કામ અમને, શું કામ કીએ. જો સહવાસના તકલીફ જ આ છે ને, અમુક ન મોઢા દેખાડે શું કરમાય, શા માટે ન દેખાડે, વળી પાછા કંઈક આપણને વળશે. આત્માનંદ સ્વામીની સાથે એના મંડળમાં ફરવું બહુ જ કઠણ. બોલો, એ સભા ચાલતી હોય કે ગમે ત્યાં બેઠા હોય, આત્માનંદ સ્વામી એ તરત સાવધાની જોયા જ રાખતા. જો આમ બેઠા હોય ને ગામડામાં પેલી ઓળીપાની ગાયરો રહેતી ને, આમ સેજે માણસનો સ્વભાવ, નખ ભરાવીને પેલી ઓલી ઘઉંની પેલી પેલી હોય સળી એને આમ કાઢે, આત્માનંદ સ્વામી તરત ધ્યાન જાય એટલે તરત બોલે, અનિડો મનને રમાડો છો ને, એટલે તરત સાવધાન થઈ જાય. વળી આમ કોઈ આમ મંડે કરવા તો કે અનિડો, હાથમાં ચંચળતા આવીને વળી આમ થઈ જાય, અનિડો કમરથી ઢીલા પડ્યા ને, તમને લાકડા જેવા કરી મૂકે. પણ એવું કેનારો પેલા કેટલો સજાગ હોય ત્યારે કે એ જોલા ખાતો તમને એમ ક્યાં હુઈ ગયા, કોણ કોને કહે ત્યારે એ સજાગ હોય ને. એવું જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે રહેવું પરમ ભાગ્ય, પણ એ આગના ભઠ્ઠા જેવું કામ. એ ગાડીમાં બેઠા હોય તમે, આ તો એક જ દ્રષ્ટાંત ગાડીનું આપણે કહીએ તોય પર્યાપ્ત છે. બેઠા એટલે એ જમણા હાથમાં લાકડી હોય બેઠા, એમાં ટેપ બેપ કાંઈ આવતું જ નહીં. ગાડી શરૂ થઈ તરત જ કીર્તનો, જન્મંગલ. તે ત્રણ ત્રણ કલાક, ચાર ચાર કલાકની જર્ની હોય, પાંચ પાંચ કલાક ચાલુ. હવે એક બે કીર્તન બોલીને તમે જો પૂરું કરો તો તરત જોવે કેમ સૂઈ ગયા. અને પાછા આપણે બોલીએ ને એ ન સૂવે, હા, એ જેવું તમે કીર્તન ઉપાડ્યું એટલે તરત લાકડીના ઉપલા હાથા ઉપર એના ટપોરે આંગળીઓ હાલતી હોય અને એના એક એક મર્મ સાથે એમનો આમ મસ્ત હલતું હોય, રસ પીતા હોય જરાય પેલું. અને સહેજ કીર્તનના ઉચ્ચારમાં ફરક પડે તો તરત એમ કે જો એ આમ નથી, આમ બોલાય, લો ઉભારો ગાઈ દો. ચોપડી ખોલો એટલે તરત કેમ કંઠે નથી, અમારે આટલું એટલું કંઠે હતું, લ્યો હું બોલી દઉં. એમ છે કઈ સભા હોય, સભામાં બેઠા હોય, અમે તો છેઠ કેટલા વર્ષે એમની પાસે આવ્યા હશે, 70 વર્ષે ઉંમર હશે ત્યારે એમની સાથે આવ્યા હશે, પણ તોય 70-73 વર્ષ પછી આપણે જોઈએ છીએ તોય સભામાં બેઠા હોય, આમાં હોય બેઠા આગળ પાછળ ધ્યાન હોય, લ્યો એ સેજ આમ જોઈ લે ત્યાં ખબર પડી જાય તરત જ કે કેમ મોડું બંધ થઈ ગયું, નિમ બોલતા હતા ને, ઓઢણીઓ કેમ ન બોલ્યા, ક્યાં વયા ગયા હતા, આજે કોણ કહે એમ. બહુ જ કઠણ. એક મચ્છરદાની તમે બાંધો તોય જો છેડો ત્રાસો હોય તો કે આ સીધો છે, તમને આ હરખું નથી કરતા આવડતું તો જીવનમાં હરખું શું કરતા આવડશે. અને એ જ વાત રામકૃષ્ણ પરમહંસ કહેતા, એ કોઈ એની પાસે સાધક આવે ને તો કે લ્યો હા વણો ચોક વાળી નાખ, એ ચોક વાળીને આવે એટલે એના તું માપ કાઢી લે. તો કે કેમ, તો કે જેને ફળિયું વાળતા ન આવડે ને હૈયું વાળતા ન આવડે. ભલે ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખે તો એ પણ આમ, એટલે મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે જે સંસારમાં અતિ આસક્તિથી ચોંટ્યો હોય એને જ્યારે ભગવાનમાં હેત થાય ત્યારે એ પણ એટલો જ ભગવાનમાં આસક્તિથી ચોંટે, પણ જેને સંસારમાંય પણ કાંઈ રસ ન હોય તો ભગવાનમાં પણ કોરો કાટ જ રહે છે ને એ વાત. એટલે પ્રેમની જેમ વાત છે એમાં જ આ જીવનની શુદ્ધિની વાત છે, એ વગર નથી. પણ કેવું આકરું છે ભાઈ, કાંઈ તમારી પાસે વસ્તુ હોય તો તરત પૂછે શું છે, કોણ આપી ગયું, બોલો. હવે ઘણી વાર આપણે કાંઈ બીજો મૂકી ગયો તોય વારો ચડે, હરિભગત એની મેળે મૂકી ગયા હોય તોય વારો ચડે, આ ક્યાંથી લાવ્યા ખબર નથી, કોઈ મૂકી ગયું તમારે કીધા વગર મૂકી જાય, બધા એનું વધારાનું છે, કઠણ છે. પણ સ્વભાવ વધે નહીં, માણસ ક્યાં જાય વધે, એ જ કામ છે. બહુ આકરું છે. આજે તો એના સેવકો, સદગુરુ સંતો એના સેવકના સેવક હોય છે, એની અનુવૃત્તિમાં મરજીમાં રે ત્યારે ઓલો રે. અને અમુક જગ્યાએ તો પછી તો વાત જ મૂકી જો, શિષ્ય એમ કે મારે રેડિયો લેવો છે, લઈ લે, મારે કલર ટીવી લેવું મોટું, લઈ લે, તો રે નહીતર વયો જાય. સામ સામી ગુરુતા અને સામ સામી મુમુક્ષુતાનો મેળ પડે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે, એમ નમ થતી નથી. જો કઠણ છે સવાસ, શ્રીજી મહારાજની સાથે રહેવું એ કઈ નાના ભાગ્યની વાત છે, પરમ ભાગ્ય હોય ત્યારે ભગવાન આપણને ઘણી વાર એમ થાય કે શ્રીજી મહારાજની વખતે હોત તો કેવું થાત, હા શું હોત, મોઢું છે એમને હારે રહેવાનું. ધન્યવાદ દેવા પડે એ સંતોને, અને તોય કેટલાય સંતો વયા જતા. પ્રાપ્તિ કેવી અને સહવાસ કરવો સહેલું નહોતું. મોટા ઉમંગથી જ આવ્યા છે, ભગવાનનો નિશ્ચય હોય જાણીને આવ્યા હોય ત્યારે તો તત્કાળ મસ્તક મુંડાવીને ભેગ પહેર્યો હોય, પણ શું એમને સહવાસમાં રહેવું, તાપ એટલે કેવો પણ. ઓહો હો મહારાજ, કે આ નિયમ ને આ વ્રત ને આ તપ ને આ બધો સાધુ અને એ બધું એમ અક્ષરધામમાં જ લાવ્યા છે, વાહ, જોવા મળ્યું પહેલી વાર. બહુ જ કઠણ, બધા સંતોને કોથળા પહેરવાને હુકમ કરે, કેવા કેવા મોટા મહાપુરુષો એટલે કેવા મઠના અધિકારીઓ, રાજ રજવાડાઓના ગામધણી દરબારો, સુખી માણસો, એ અને કોથળા પહેરાવે, ગોઠણ સુધી આવે એટલું બસ પહેરાવે, કોથળો પહેર, ઉપર કંઈ ઓઢવાનું નહીં, અને એવી રીતે કંઈ ઘરે થોડું બેસી રહેવાનું, ગામડે ગામડે ફરવાનું. કેવા લાગે તમે વિચાર તો કરો, આપણે અહીંથી લઈને એટલે રોડને સામે કાંઠે આવવાનું કીધું હોય તો આમાં કેટલા કોથળા પહેરીને જાય, જાય કેમ જવાય એમ, એટલે અને ગામડે ગામડે કોથળા પહેરીને રખડવું, ટાટ કંતાન, વળી પાછું પ્રકરણ ફેરવીને 114 પ્રકરણ મહારાજ ફેરવ્યા હતા, કે બધાય સાધુએ લાજ કાઢવાની, અને આગળ એક હોય મંડળનો મોટેરો એને નહીં કાઢવાની, એ આગળ ચાલે બીજા એના છેડા પકડી પકડી એકબીજાના ચાલે. હવે ગામ વચાળેથી આમ નીકળવું, હાંસી મશ્કરી, તમે કલ્પના કરો તો એમ થાય કોઈ રીએ નહીં ઘરે ભાગી જાય, અને તોય એ બ્રહ્માનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, ચુકાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામી જે આમ દ્રષ્ટિ કરે તો બ્રહ્માંડ હલી જાય, એ આમ રખડતા. એક કલ્પના કરીએ તો એમ લાગે કે હવે આ શું કહેવાય, એમ લાજ કાઢી બૈરાની જેમ અને ગામ વચાળ એક ગામથી બીજે ગામ જવું, ભિક્ષા માગવા આમ આમ હાલ્યા જતા હોય, માથે લાજુ કાઢી હોય, ગામ કેવું દાંત કાઢતું હશે. સાથે રહેવું, જુઓ, દૂધમાંથી થાય નહીં ખાવાનું, શેરડીમાંથી થાય નહીં ખાવાનું, ગળ્યું ચીકણું કંઈ ખાવાનું નહીં, લોટના ગોળા એ જળમાં બોળવાના, નદી હાલી જતી હોય તળાવ હોય એમાં, અને એ ગોળો વાળી ખાઈ જવા, નહીં નમક નહીં કાંઈ, અને આપણે તો સરસ મજા રોટલી દાળ ભાત શાક હોય તોય પાછું ઉપરથી મીઠું જોઈએ, ઉપરથી લસણીયો મસાલો જ જોઈએ, એ ઓલા રાયતા મેથિયા મેથિયા મરચા છે ને, આ મેથિયા મરચા આવા દો, પાપડ તો જોશે જ, મીઠું નહીં નાખવાનું, છાશ પાણીની કડકડતા ઉનાળામાં, શિયાળાની કડકડતી ઠંડીમાં કાંઈ ઓઢવાનું નહીં, ને એમદમ રાતે ખુલ્લામાં પડ્યું રહ્યું, એ જમાનાની ટાઈટ કે જે માટલાના પાણી બરફ થઈ જતા, અને એમાં સંતો ઘણા જ લાકડા જેવા થઈ જ જતા, તોય ઓઢવાનું નહીં, ઓથ નહીં લેવાનું એટલે નહીં લેવાનું, કોણ રીએ તમે વિચાર કરો, એમ થાય કે આના કરતાં ઘરે રહીને ભજન કરવું સર, થાય જ ને 100% થાય, કેમ ટાઈટ સહાય, બહુ કઠણ. રાત આંધળા થઈ જતા સંતો, દેખાય નહીં રાત પડે કાંઈ આંધળા થઈ જાય, આવું થઈ ગયું પછી બ્રહ્માનંદ સ્વામી સંત મંડળ લઈને ગઢડા આવ્યા, બ્રહ્માનંદ સ્વામી આવી સાંજના ટાણે આવ્યા, મહારાજને દંડોત કર્યા, મહારાજ ખુશ થઈ ગયા, મહારાજ કહો આજે બ્રહ્મમુનિ આવ્યા છે, બ્રહ્મમુનિ આજે તમે સંગીત સંભળાવો, ભજન સંભળાવો, કીર્તન સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી કે સંભળાવે મહારાજ, એ આપણા સંતો મંડળના છે એમાંથી કોઈ દેખતો હોય તો સિતાર લેતા આવો. મહારાજ કે કેમ બ્રહ્માનંદ સ્વામી એમ બોલો છો, તો કે ના નહીં જે છે એવી પરિસ્થિતિ કહું છું. અરે એવું હોય કે આ બધા સંત, ના મહારાજ આ તમે દૂધ દહીં છાશ ઉનાળાની આ ગરમી બધું બંધ કરાવ્યું છે, બધા સંતો અમે એક બે સિવાય બધા રાતે કાંઈ દેખતા નથી, એવી ગરમી ચડી ગઈ છે આંખોમાં મગજમાં. મહારાજની આંખમાં આંસુ આવે, ઓહો હો હો મારા વચને આટલું બધું સહજ, હા મહારાજ અમને દુઃખ નથી પણ તમે રાજી હો ને બસ. ત્યારે આવા દુઃખમાં એમ ગાતા હતા, આનંદ આપ્યો અતિ ઘણો, ખૂબ આનંદ આપ્યો. હવે શું આનંદ છે કયો લ્યો, બહુ ગજબ છે. અને પાછું આવું ખાવાનું ઠેકાણું નહીં, અને જ્યાં જાય ત્યાં માર તો તૈયાર પાછો લાકડીઓને. એ કેમ, જેને જન્મીને કોઈ ટાપલી ન અડાડી હોય એને ઢોરની જેમ માર મારે, અને તોય પાછા એ ઊભા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, અને એમ કે ભાઈ તમારે લાકડી પડી છે લઈ લ્યો, આમાં કોકના હાથમાં આવી જશે, તલવાર પડી છે એ લઈ લ્યો, કદાચ આમાં ઘણા ક્ષત્રિયો છે, કોઈને કદાચ આમ તમોગુણ રજોગુણ આવી ગયો ભાગજોગે, તો આમાંથી એક કહીને નહીં તમને રેવા દે. તમે એમ માનો છો કે આ બધા પાણી વાળતા વાળતા આવ્યા છો? બોલો, કેવું છે એમ. 100-150 સંતોને લઈને સ્વરૂપાનંદ સ્વામી વગેરે જામનગર ગયા હોય, એ પ્રકરણ ત્યારે એવું કે જ્યાં